समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार में गाथा 412 पछी कलश 240 सुधी आपणे स्वाध्याय कर्यो छे। कलश 240 पछी हवे कहे छे कि जेओ द्रव्यलिंग ने ज मोक्ष मार्ग मानी तेमा ममत्व राखे छे तेमणे समयसार ने अर्थात शुद्ध आत्मा ने जाण्यो नथी। जेओ द्रव्यलिंग ने ज मोक्ष मार्ग मानी तेमा ममत्व राखे छे तेमणे समयसार ने अर्थात शुद्ध आत्मा ने जाण्यो नथी। एम हवे पछीनी गाथाओं में कुनकुंदाचार्य भगवान कहसे अने एनी सूचना रूपे अमृतचंद्राचार्य भगवान कलश 241 कहे छे। तो कलश 241 ये प्रेरम परिवृत्य संवृत्ति पथ प्रस्थापिते नामत्मना लिंगे द्रव्यमये वहन्ति ममता तत्वावबोधच्युता नित्य उद्योतम अखंडम एकम अतुला अलोकम स्वभाव प्रभा प्रागबारम समयस्य सार अमलम नात्यापि पश्यन्ति ते। कलश 241 ना अर्थ में कहे छे के ये तु एनम परिहृत्य संवृत्ति पथ प्रस्था पितेन आत्माना द्रव्यमये लिंगे ममता वहन जे पुरुषो आ पूर्वोक्त परमार्थ स्वरूप मोक्ष मार्ग ने छोड़ीने व्यवहार मोक्ष मार्ग में स्थापेला पोताना आत्मा वड़े द्रव्यमय लिंग में ममता करे छे अर्थात एम माने छे कि आ द्रव्य लिंग ज अमने मोक्ष कमाड़से। शू वात करी कि जेवो द्रव्य लिंग अमने मोक्ष कमाड़से एवी मान्यता करे छे अने निश्चय मोक्ष मार्ग छे एने छोड़ी दे छे। एटले कहे छे कि जे पहला निरूपण करवामां आव्युं ते प्रकारे एटले जे पूर्वोक्त परमार्थ स्वरूप मोक्ष मार्ग ने कहेवामां आव्यो एवा मोक्ष मार्ग ने छोड़ीने जे पुरुषो व्यवहार मोक्ष मार्ग में स्थापेला पोताना आत्मा वड़े द्रव्यमय लिंग में ममता करे छे एटले व्यवहार मोक्ष मार्ग में पोताना आत्मा ने स्थापे छे एटले के व्यवहार मोक्ष मार्ग छे एने मोक्ष मार्ग माने छे એમ માને છે કે આ દ્રવ્ય લિંગ જ અમને મોક્ષ પ્રમાણશે। તો એના માટે આગળ વાત કરે છે કે તે તત્વ અબોધચ્યુતા અદ્ય અપી સમયસ્ય સારમ ન પશ્યંતિ। તે પુરુષો તત્વના યથાર્થ જ્ઞાનથી રહિત વર્તતા થકા હજુ સુધી સમયના સારને अर्थात शुद्ध आत्मा ने देखता नहीं अनुभवता नहीं। बात करी कि जेओ मोक्ष मार्ग ने द्रव्य लिंग में ज माने छे कि मोक्ष मार्ग ए आ व्यवहार मोक्ष मार्ग छे ये ज मोक्ष मार्ग छे पोताना आत्मा ने द्रव्यमय लिंग वड़े ज મોક્ષની પ્રાપ્તિ થાય છે એવી માન્યતાવાળા માટે કહે છે કે તે પુરુષો તત્વના યથાર્થ જ્ઞાનથી રહિત છે અને એવા તત્વના યથાર્થ જ્ઞાનથી રહિત વર્તતા થતા હજુ સુધી સમયના સારને હજુ સુધી એટલે અનાદિથી એ ભવના ભ્રમણ કરી રહ્યો છે અને હજુ સુધી એણે પોતાના સ્વરૂપને જાણ્યું નથી એટલે કહે છે હજુ સુધી સમયના સારને અર્થાંત શુદ્ધ આત્માને દેખતા નથી અનુભવતા નથી અને પછી કહે છે કે કેવો છે એ સમયનો સાર એટલે શુદ્ધ આત્મા કેવો છે નિત્ય ઉદ્યોતમ નિત્ય પ્રકાશમાન છે નિત્ય પ્રકાશમાન છે એટલે કે કોઈ પ્રતિપક્ષી થઈને જેના ઉદયનો નાશ કરી શકતું નથી એવો નિત્ય પ્રકાશમાન છે અને એની સામે બીજો કોઈ પ્રતિપક્ષી નથી કે જે એના ઉદયનો નાશ કરી શકે નિત્ય પ્રકાશમાન નિત્ય ઉદ્યોતમ એક વાત હવે આગળ બીજું કહે છે કે અખંડમ કેવો છે એ આત્મા શુદ્ધ આત્મા કેવો છે સમયનો સાર કેવો છે તો કે અખંડમ એટલે અખંડ છે જેમાં ખંડ નથી અર્થાંત જેમાં અન્ય જ્ઞેય આદિના નિમિત્તે ખંડ થતા નથી ત્રીજું કહે છે કે એકમ એટલે એક છે અર્થાંત પર્યાયોથી અનેક અવસ્થારૂપ થવા છતાં જે એકરૂપપણાને છોડતો નથી ભગવાન આત્મા એકરૂપ છે અને પર્યાય એ અનેક રૂપ છે પર્યાયોથી અનેક અવસ્થા થાય છે છતાં જે એકરૂપપણાને છોડતો નથી એવો એકમ એટલે એક છે વળી આગળ કહે છે અતુલ આલોકમ અતુલ અતુલનો અર્થ અહીંયા ઉપમા રહિત કર્યો છે અતુલ માટે બીજો શબ્દ એ મૂકી શકાય કે જેની તુલના ન કરી શકાય તેવો અતુલ એટલે તુલના ન કરી શકાય એટલે એ કારણે અહીંયા પંડિતજીએ ઉપમા રહિત એમ શબ્દ મૂક્યો છે કહે છે કે અતુલ જેની તુલના ન કરી શકાય તેવો એટલે કે કોઈની સાથે તુલના નથી થતી તો પછી કોઈની ઉપમા પણ એને ક્યાંથી આપી શકાય જેની તુલના જ ન થઈ શકે કોઈની સાથે તો પછી કોઈની ઉપમા એને આપી શકાય નહીં સર્વોત્કૃષ્ટ વસ્તુ હોય એને બીજા અન્યની ઉપમા ન આપી શકાય ઉપમા તો આપણે ક્યારે આપીએ કે એનાથી કોઈ વધારે ઊંચી વસ્તુ હોય એની ઉપમા આપી અને વસ્તુનું મહાત્મા આપણે દર્શાવીએ છીએ અહીંયા તો એમ કહે છે કે એ પોતે અતુલ છે જેને કોઈની સાથે સરખાવી ન શકાય જેની કોઈની સાથે તુલના ન કરી શકાય એવો અદ્ભુત શ્રેષ્ઠ છે એટલે એને કોઈની ઉપમા આપી ન શકાય એટલે ઉપમા રહિત અને એનો અર્થ અહીંયા કર્યો છે કે જેનો પ્રકાશ છે એટલે અતુલ ઉપમા રહિત જેનો પ્રકાશ છે પ્રકાશ છે એટલે જ્ઞાન પ્રકાશની વાત કરી છે પ્રકાશ તો સૂર્યનો પણ છે પણ એ સૂર્યનો પ્રકાશ છે એની પણ ભગવાન આત્માના જ્ઞાન પ્રકાશને ઉપમા ન આપી શકાય કારણ કે એ સૂર્યનો પ્રકાશ છે એ જળ છે અચેતન છે અને આ તો ભગવાન આત્મા ચેતન છે અને સદાય ઉદ્યોતમય રહે છે એ દ્વારા પોતે પોતાને સંચેતે છે વેદે છે જાણે છે અને જગત આખાના બધા જ પદાર્થોનું એક સમયમાં જ્ઞાન કરે છે એવો એ જ્ઞાન પ્રકાશ છે એટલે એવા જ્ઞાન પ્રકાશને બીજા જે પ્રકાશના સ્ત્રોત્ર છે એમાં સૌથી મોટો સ્ત્રોત્ર સૂર્ય તો કહે છે કે એવા જ્ઞાન પ્રકાશને સૂર્ય આદિકના પ્રકાશની ઉપમા આપી શકાતી નથી વળી કહે છે કે સ્વભાવ પ્રભા પ્રાગભારમ એ કેવો છે તો કે છે સ્વભાવ પ્રભાનો પુંજ છે અર્થાંત ચૈતન્ય પ્રકાશના સમૂહરૂપ છે એનો સ્વભાવ અનંત ગુણનો પિંડ એવો એ સ્વભાવ છે, એટલે અનંત ગુણના પરિણમન સ્વરૂપ એનો સ્વભાવ છે, ચેતન 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 એવો એનો સ્વભાવ છે, એટલે ચૈતન્ય પ્રકાશના સમૂહ રૂપ છે. ત્યાં જ્ઞાન પ્રકાશની વાત કરી, અહીંયા ચૈતન્ય પ્રકાશના સમૂહ રૂપ છે. સમૂહ રૂપ શબ્દ મૂક્યો છે એટલે અનંત ગુણ છે, અને બધા ગુણ જે છે તે ચેતનપણે રહેલા છે, અને એના ચૈતન્ય પ્રકાશના સમૂહ રૂપ ભગવાન આત્મા છે. વળી કેવો છે? તો કે છે કે અમલમ, અમલ એટલે જેમાં મલ નથી એટલે મેલ નથી, જે મલિનતા રહિત છે. કેવી મલિનતા? તો કે રાગ આદિ અને કર્મની મલિનતા રહિત છે, રાગ આદિ વિકાર રૂપી મળથી રહિત છે. આવો ભગવાન આત્મા છે. એવા ભગવાન આત્માને લક્ષમાં લીધો નહીં, અને માત્ર વ્યવહાર મોક્ષ માર્ગમાં પોતાને સ્થાપીને જે પુરુષો એમ માને છે કે વ્યવહાર મોક્ષ માર્ગ દ્વારા જ અમને મોક્ષ થશે, તો એ સમયના સારને દેખતા નથી, અનુભવતા નથી. આવી વાત કરી છે, બહુ સરસ વાત કરી દીધી. છેલ્લી ગાથાઓ પણ એવી, અને છેલ્લા કળશ પણ એવા. એક કળશને પણ બરાબર સમજીએ તો સમયસારના કેટલાય સિદ્ધાંતો સમજાઈ જાય. તો હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપેલ પ્રવચનના અંશો લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો, પાના નંબર 265, કળશ 241, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન આનંદ સ્વરૂપ પ્રભુ આત્મા છે. તેની સન્મુખ થઈને તેના શ્રદ્ધાન જ્ઞાન આચરણ પ્રગટ કરે તે પરમાર્થ સ્વરૂપ નિશ્ચય મોક્ષ માર્ગ છે. આ તો અત્યાર સુધી ખૂબ સમજાવ્યું. શું સમજાવ્યું છે અત્યાર સુધી? કે પોતે ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, શાંતિ સ્વરૂપ છે, નિર્મળતા સ્વરૂપ છે, સ્વચ્છતા સ્વરૂપ છે. એવો ભગવાન આત્મા અનંત ગુણનો સમૂહ છે, અને બધા ગુણો એ એક રૂપે રહ્યા છે, અને એવું એક રૂપ એનું પરિણમન છે, જે બદલાતું નથી, જે ધ્રુવ છે. એવા ધ્રુવની સન્મુખ થઈને એના શ્રદ્ધાન એટલે દર્શન, એનું જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, અને એનું આચરણ એટલે તે રૂપે ત્યાં રમણતા, એ જે પ્રગટ કરે તે પરમાર્થ સ્વરૂપ નિશ્ચય મોક્ષ માર્ગ છે, અને એમાં જે રહ્યો છે એ મોક્ષ માર્ગમાં છે, અને એનું ફળ પૂર્ણ મુક્ત દશા છે એટલે મોક્ષ છે. હવે કહે છે કે અને તેને સહકારી જે વ્રત આદિનો રાગ છે, એટલે આ મોક્ષ માર્ગની વાત કરી, તો એને સહકારી જે વ્રત આદિનો સુભાવ છે તેને વ્યવહારથી જો અહીંયા એક પણ શબ્દ વધારાનો નથી, વ્યવહારથી વ્યવહાર મોક્ષ માર્ગ કહીએ છીએ, એને ઉપચાર કરી અને મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો છે. જે સાથે રહેલ વ્રત આદિનો શુભ ભાવ છે એને વ્યવહારથી વ્યવહાર મોક્ષ માર્ગ કહીએ છીએ. અહીં કહે છે કે પરમાર્થ સ્વરૂપ નિશ્ચય મોક્ષ માર્ગને છોડીને જે પુરુષો વ્યવહાર મોક્ષ માર્ગમાં સ્થાપેલા પોતાના આત્મા વડે દ્રવ્યમય લિંગમાં મમતા કરે છે, કે આ દ્રવ્ય લિંગ જ અમને મોક્ષ માર્ગ પમાડશે, તેવો યથાર્થ તત્વજ્ઞાનથી રહિત થયા થકા શુદ્ધ આત્મસ્વરૂપને પામતા નથી, અનુભવતા નથી, મિથ્યા માન્યતામાં રહ્યા છે, સ્વરૂપને જાણતા નથી, અનુભવતા નથી. મિથ્યા માન્યતામાં રહ્યા છે કે આ વ્રત તપ આદિ જે સુભાવ છે, જે સહકારી કારણ છે, જે વ્યવહાર મોક્ષ માર્ગ છે, એ વ્યવહાર મોક્ષ માર્ગ છે, એ જ સાચો માર્ગ છે, એ માર્ગમાં અમને મુક્તિની પ્રાપ્તિ થશે, એવી ઊંધી માન્યતામાં રહ્યા છે. એટલે એ ઊંધી માન્યતા છે, એ મિથ્યાત્વ છે. એમાં સહકારી એવા જે વ્રત તપ આદિ છે એ મિથ્યાત્વ છે એમ નથી કહ્યું, પણ એ નિશ્ચય મોક્ષ માર્ગ સાથે જે સહકારી વ્રત આદિ છે એ શુભભાવ છે અને એ દ્વારા મુક્તિ પ્રાપ્ત થશે એ જ મોક્ષનો માર્ગ છે એમ એ માને છે અને પરમાર્થ સ્વરૂપ નિશ્ચય મોક્ષ માર્ગને છોડી દીધો છે એવા પુરુષો એ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરતા નથી, અનુભવતા નથી. આ બધું અજ્ઞાનવશ થાય છે. યથાર્થ તત્વજ્ઞાનથી રહિત થવાને કારણે આમ થાય છે. એટલે ગુરુદેવ કહે છે કે જે પુરુષો વ્યવહાર મોક્ષ માર્ગમાં પોતાના આત્માને સ્થાપીને એમાં મમતા કરે છે એ યથાર્થ તત્વજ્ઞાનથી રહિત થયા થકા શુદ્ધ આત્મ સ્વરૂપને પામતા નથી, અનુભવતા નથી. મિથ્યાત્વ અને અજ્ઞાનની વાત પણ એમાં આવી ગઈ. હવે કરુણા કરીને ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, જેને અંતરમાં નિજ સ્વરૂપના રૂચિ રમણતારૂપ નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ્યો છે તેને બહારમાં વ્રત તપ ભક્તિ પૂજા ઇત્યાદિ શુભરાગ હોય છે, જ્યાં સુધી પોતાની દશા પૂર્ણ ન થાય ત્યાં સુધી એવો શુભભાવ હોય છે અને તેથી ઉપચારથી તેને વ્યવહાર મોક્ષ માર્ગ છે એમ પણ કહેવાય છે. પણ તેને જ કોઈ સત્યાર્થ મોક્ષ માર્ગ જાણી તેનું જ માત્ર આચરણ કરે છે તો તે યથાર્થ તત્વજ્ઞાનથી રહિત મિથ્યા દ્રષ્ટિ છે. પેલા દયાદાન વ્રત તપના જે ભાવ છે એને મિથ્યાત્વ નથી કહ્યું, એને મિથ્યાત્વ નથી કહ્યું, પણ એને જ મોક્ષ માર્ગ માની અને તેનું જ આચરણ જે કરે છે એવો કરવાવાળો કે જેની દ્રષ્ટિમાં એ જ મોક્ષ માર્ગ છે તો એની જે માન્યતા છે એને મિથ્યાત્વ કહ્યું છે. એટલે એ જીવ મિથ્યા દ્રષ્ટિ છે અને એ મિથ્યા દ્રષ્ટિ ક્યાં સુધી છે તો કે જ્યાં સુધી એ નિશ્ચય મોક્ષ માર્ગને માનતો નથી ત્યાં સુધી. એ નિશ્ચય મોક્ષ માર્ગને માને છે, એની શ્રદ્ધા કરે છે અને જો એવા વ્રત તપ ભક્તિ પૂજા આદિ કરે છે તો એ મિથ્યા દ્રષ્ટિ નથી. જો એ એમ માને છે કે નિશ્ચય મોક્ષ માર્ગ તો પોતાના સ્વરૂપને વિશે જ છે અને આ જે બાહ્યમાં વ્રત તપ આદિ જે થાય છે તે સાથે રહેલો સહકારી વ્યવહાર માર્ગ છે એવી જો એની શ્રદ્ધા છે તો બરાબર છે. પણ એવી શ્રદ્ધા તો થાય કેવી રીતે? તત્વજ્ઞાન સિવાય એવી શ્રદ્ધા થાય ક્યાંથી? તત્ સંબંધીનું એટલે આત્મા સંબંધીનું જ્ઞાન જ્યારે થાય છે ત્યારે વાસ્તવમાં એવી શ્રદ્ધા થાય છે. યથાર્થ તત્વજ્ઞાનથી એવી શ્રદ્ધા થાય છે. એટલે ફરીથી અહીંયા કહ્યું છે, કહે છે કે જે વ્યવહાર મોક્ષ માર્ગ છે એને જ સત્યાર્થ મોક્ષ માર્ગ જાણી તેનું જ આચરણ કરે છે તો તે યથાર્થ તત્વજ્ઞાનથી રહિત મિથ્યા દ્રષ્ટિ છે. તે સમયના સારને એટલે શુદ્ધ આત્મ સ્વરૂપને અનુભવતો નથી. એક એક વાત બહુ સ્પષ્ટ કરી છે. જ્ઞાન આત્માનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે અને એવી યથાર્થ શ્રદ્ધા થયા વિના સમ્યક જ્ઞાન થતું નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, તો પહેલા એણે એવું યથાર્થ જ્ઞાન કરવું પડે અને પછી જે શ્રદ્ધા થઈ છે એ સાચી શ્રદ્ધા છે, એ સમ્યક્ત્વ છે. દર્શન જ્ઞાન દેખવું અને જાણવું પહેલા થાય છે અને જેટલો સમય પોતાના સ્વરૂપને વિશે રહેવું થાય છે તે ચારિત્ર છે અને એમ થતાં જે શ્રદ્ધા રહે છે એ સમ્યક્ત્વ છે. એવા સમકીતીને પછી પ્રતીતમાં પોતાનું સ્વરૂપ જ રહે છે. પોતે કોણ છે એ સ્પષ્ટ થાય છે, પોતાનું સ્વરૂપ કેવું છે એ સ્પષ્ટ થાય છે. એટલે હંમેશા એ પ્રતીતમાં રહે છે. એ પછી ભલે બહારમાં હોય, વિકલ્પ સહિત હોય, તો પણ પોતે કોણ છે એ ભૂલાતું નથી. એટલે જે જ્ઞાન આત્માનું જ્ઞાન થયું છે એને જ સમ્યક જ્ઞાન કહ્યું છે અને જે દેખવું એટલે કે અનુભવવું આત્માનું થયું છે કે આ હું, એવું જે અનુભવવું થયું છે જેમાં અતિન્દ્રિય આનંદ આવ્યો છે એને દર્શન કહ્યું છે, દેખવું કહ્યું છે, એને સામાન્ય અવલોકન પ્રતિભાસ કહ્યો છે અને એ પ્રતિભાસ એ પ્રત્યક્ષ છે અને પેલું આત્માનું જ્ઞાન છે. તો એ જ્ઞાન એ અંશે છે, કેવળ જ્ઞાનના અંશ રૂપ છે, અને એ જ્ઞાન અંશે છે તો એનાથી પૂર્ણ કેવળ જ્ઞાન કેવું હશે એને અનુમાન થઈ જાય છે, એટલે એને એ પરોક્ષ કહ્યું છે. બિલકુલ જ્ઞાન નથી એમ નહીં, કેવળ જ્ઞાનનો અંશ તો પ્રગટ્યો જ છે, પોતે કોણ છે એનું જ્ઞાન તો થયું જ છે, પણ પૂર્ણ જ્ઞાન નથી થયું એટલે એ અપેક્ષાથી કેવળ જ્ઞાનની સાથે સરખાવતા એમ કહ્યું કે કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે અને સમ્યક જ્ઞાન છે એ પરોક્ષ છે. પણ એમ નથી કે એ આકાશના ફૂલ જેવી વાત નથી, કાંઈ છે જ નહીં એમ નહીં. એ જ્ઞાન છે, પોતાને એને જાણ્યો છે, માત્ર દેખ્યો છે એમ નહીં, જાણ્યો છે. જાણવું એટલે જ્ઞાન કરવું, એટલે એ જાણ્યો છે અને એ વખતે એને અનુભવ પણ પોતાનો કર્યો છે, એટલે દેખવું પ્રતિભાસ પણ થયો છે. સામાન્ય અવલોકન પ્રતિભાસ, આ હું એ પ્રતિભાસ અને આ પોતે કેવો છે એ એણે જ્ઞાનમાં જાણ્યું, એમ દેખવું જાણવું થયું છે. અને એમાં જે દેખવું થયું છે, જે દર્શન છે, એને પ્રત્યક્ષ કહ્યું છે, કેમ કે એમાં એને સ્વરૂપમાંથી આવતા અતિન્દ્રિય આનંદનો અનુભવ છે. અને સાથે રહેલું જે જ્ઞાન છે, આત્માનું જ્ઞાન છે, એ પૂર્ણ નથી, પણ જે જ્ઞાન છે એ દ્વારા એને પૂર્ણ જ્ઞાન કેવું હોય, કેવળ જ્ઞાન કેવું હોય એ સમજાઈ જાય છે, એનું અનુમાન થઈ જાય છે, એટલે એને પરોક્ષ કહ્યું છે. જેવી રીતે બીજનો ચંદ્ર જોતા આપણને આખો પૂર્ણ ચંદ્ર કેવો હોય એ સમજાઈ જાય છે, પણ એમાં બીજનો ચંદ્ર તો આપણે જોઈએ છીએ એમને એમ વાત નથી. બીજનો ચંદ્ર એટલે એનો અંશ તો, આખા પૂર્ણ ચંદ્રનો અંશ તો જોઈએ છીએ, અને પછી આખો ચંદ્ર આપણને એમાંથી એનો આકાર દેખાઈ જાય છે, સમજાઈ જાય છે, એ અનુમાન થઈ જાય છે. એવી રીતે અહીંયા સમ્યક જ્ઞાન વિશે વાત કરી છે કે આત્માનું જ્ઞાન એ કેવળ જ્ઞાનના અંશરૂપ છે, અને એવું જ્ઞાન તો એને થયું છે, પણ જે પૂર્ણ આત્માનું જ્ઞાન કેવળ જ્ઞાનમાં છે, પ્રત્યક્ષ આત્માના પ્રદેશોથી સીધું જે જ્ઞાન પૂર્ણ જે છે એવું જ્ઞાન નથી, તો એ અપેક્ષાએ એને પરોક્ષ કહ્યું છે. એટલે એમાં પ્રત્યક્ષ ને પરોક્ષપણું આ રીતે છે, એને બરાબર યથાર્થ સમજવું જોઈએ. અહીંયા કહે છે કે એવું જેને જ્ઞાન નથી થયું, હજી એને દ્રવ્ય સ્ત્રોતના અભ્યાસ દ્વારા એવો નિર્ણય પણ નથી થયો. આપણે કોઈપણ વસ્તુનો અભ્યાસ કરીએ છીએ તો અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા એ પ્રમાણે આગળ વધીએ છીએ, અને ધારણા સુધી પહોંચીએ છીએ એટલે પછી આપણી માન્યતા દ્રઢ થઈ જાય છે. કેમ કે આપણે તર્ક દ્વારા પણ એને બરાબર સમજી લીધું છે ને, આપણને ત્યાંથી હવે કોઈ ન બદલી શકીએ એવી દશામાં આપણે આવીએ છીએ. એટલે ધારણા જ્ઞાન સુધી પણ જે પહોંચ્યો નથી એ પછી આવો પ્રયત્ન જ નથી કરતો. એટલે વારંવાર આ વાત કરવામાં આવે છે કે ભાઈ તને હજી એ વાતની ખબર જ નથી, એ વાતની તને ખબર જ નથી, તો પછી તું પ્રયત્ન ક્યાંથી કરીશ? એટલે જે ધારણા જ્ઞાન સુધી પહોંચ્યો નથી કે પોતે ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે, શુદ્ધ છે, એવા જ્ઞાન ધારણા જ્ઞાન સુધી જે પહોંચ્યો નથી એ તો કાંઈ પુરુષાર્થ જ કરતો નથી. પોતે ભગવાન આત્મા બધાથી ભિન્ન જુદો છે એવું એને અંતરમાં ઉગી નીકળવું જોઈએ, અને એમાંથી એને કોઈ ચલિત ન કરી શકે, એમાંથી એને કોઈ બદલાવી ન શકે, ત્યાં સુધી એને પહોંચવાનું છે. આપણે આટલા વખતથી સ્વાધ્યાય કરીએ છીએ, આટલા શાસ્ત્રોના સ્વાધ્યાય થયા, અને હજી પણ અંદરમાં એમ શંકા પડતી હોય કે ભગવાન આત્મા શરીર સાથે છે તો શરીરના કાર્યો કરે છે, તો એમ સમજવું કે હજી એને દ્રવ્ય સ્ત્રોતને હજી બરાબર જાણ્યું નથી. દ્રવ્ય સ્ત્રોતના અભ્યાસની એને ખૂબ જરૂર છે, અને એમાં અવગ્રહ, ઈયા, અવાય હજી ત્યાં એ પહોંચ્યો નથી. માત્ર અવગ્રહ છે કે ઈયા છે, અને અવાયમાં તો એ પોતે તર્ક દ્વારા નક્કી કરી લે છે કે ના આમ જ હોય, આ આમ ન જ હોય, અને ત્યાર પછીથી જે દશા છે તે ધારણા જ્ઞાનની દશા છે, અને એમાં હવે એને કોઈ ફેરવી ન શકે એવી દશા આવે છે. એટલે આપણે ધારણા જ્ઞાન સુધી જો પહોંચ્યા નથી તો પછી અનુભવ માટે તો પ્રયત્ન જ નહીં કરીએ. આ વાત તો અહીંયા એટલા માટે યાદ આવી કે ગુરુદેવે વારંવાર આ વાત કરી છે, અને અહીંયા એમ મૂક્યું છે કે યથાર્થ તત્વજ્ઞાનથી એ નિર્ણય થાય છે. તો તત્વજ્ઞાન શું છે અને કયા પ્રકારે છે એ ધારણા જ્ઞાનમાં તો આપણે લેવું જોઈએ. ધારણા જ્ઞાન સુધી આપણને એવું થવું જોઈએ, નહીંતર પુરુષાર્થ નહીં ઉપડે. નહીંતર શું થશે કે એક કલાકનો સ્વાધ્યાય પૂરો થતા પછી બારમાં ને બારમાં જ રહી જવાશે. અહીંયા કહે છે કે એવું નથી કર્યું એ સમયના સારને, શુદ્ધ આત્મ સ્વરૂપને અનુભવતો નથી. અહીંયા તો અનુભવની વાત છે, આખો માર્ગ છે તે અનુભવ ગમ્ય છે, અનુભવનો માર્ગ છે, એમાં બહારમાં કાંઈ કરવાપણું નથી, જે કરવાનું છે તે અંતરમાં કરવાનું છે. જૈન દર્શન છે એ કાંઈ ઉપદેશ સ્વરૂપ દર્શન નથી. બીજા બધા દર્શનો બીજા ધર્મો છે તે ઉપદેશ સ્વરૂપ છે. જૈન દર્શનમાં ઉપદેશ નથી, એમાં આત્માનું સ્વરૂપ આવું છે અને એવા સ્વરૂપની પ્રાપ્તિ આ રીતે થાય. આ વાત દિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવી છે. અને પછી ભોળા જીવો નથી સમજતા તો એમને ઉપદેશાત્મક કથન કહેવામાં આવે છે. પણ એટલા ઉપદેશાત્મક કથન દ્વારા એટલે ચરણાનુયોગ દ્વારા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. ચરણાનુયોગ છે એની અંદર ઉપદેશાત્મક કથન કરવામાં આવ્યા હોય છે અને એ બધો વ્યવહાર સાથે હોય છે. પણ નિશ્ચયાત્મક જે દ્રવ્યાનુયોગ છે એને બરાબર સમજવો જોઈએ ને આત્મસાત કરવો જોઈએ. ને એ જેને આત્મસાત કર્યો છે એને જ પેલો ચરણાનુયોગ છે જે ઉપદેશાત્મક કથન કરવામાં આવ્યા છે એ કાર્યકારી થશે, એ ઉપયોગી થશે, એને લાભનું કારણ થશે. બાકી એકલો ચરણાનુયોગ એ વાંચીને ગમે તેટલું કરશે તો પણ એને શુભભાવને કારણે સંસાર જ થશે, બીજું કાંઈ નહીં થાય. આ બધું આપણે સમજવાનું છે. ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગને બરાબર આપણે આત્મસાત કરવાના છે. દ્રવ્યાનુયોગને આત્મસાત કરીએ ત્યારે કર્ણાનુયોગમાં આવેલી કેવડી ગમે વાત છે એને આપણે પહેલા સ્વીકારવી જ પડે. એમાં કાંઈ દલીલ કરવાની જરૂર હોય જ નહીં કે જેની અંદર એક સમયની વ્યાખ્યા આવતી હોય, એક પ્રદેશની વ્યાખ્યા આવતી હોય, એ વસ્તુ જે કેવડી ગમ્ય છે જે આપણને ઇન્દ્રિયો દ્વારા જણાતી નથી એ બધાને આપણે ભગવાને જે રીતે કહ્યું છે તેમ સ્વીકારવું જ પડે. અને એ સ્વીકાર્યા વિના દ્રવ્યાનુયોગમાં કેટલી બધી વસ્તુ નહીં સમજાય. પછી દ્રવ્યાનુયોગ એક વખત બરાબર આત્મસાત થશે ને પોતાને સ્વરૂપનો અનુભવ થશે એ પછી બીજું બધું જે કંઈ એ કર્ણાનુયોગમાં સમજ્યો છે એ બધું એને સહજ થઈ જશે, બરાબર સમજાઈ જશે, પછી એમાં એને ક્યાંય ગૂંચ નહીં રહે. અહીંયા કહે છે 266માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કે જેમ શક્કરકંદમાં એટલે શક્કરિયામાં ઉપરની છાલ લાલ છે અને એ લાલ છાલને દૂર કરો તો અંદર એકલી મીઠાશનો પિંડ પડ્યો છે, તેમ ભગવાન આત્મા પુણ્ય પાપના ભાવની છાલથી રહિત જુદો અંદરમાં એકલો અતિન્દ્રિય આનંદનો પિંડ છે. આ પુણ્ય પાપના ભાવ છે ને એ તો બહાર છે, એ તો પેલી છાલ જેવા છે, શક્કરિયાની છાલ જેવા છે. એટલે કે છે કે એવી રીતે ભગવાન આત્મા આ પુણ્ય પાપના ભાવની છાલથી જુદો છે, એનાથી રહિત છે. એ છાલ એ ભગવાન આત્માનું સ્વરૂપ નથી. તો એને આપણે દ્રષ્ટિમાં ન લઈએ તો અંદર અતિન્દ્રિય આનંદનો પિંડ ભગવાન આત્મા અનુભવમાં આવે એવો છે. અને તેની સન્મુખ થઈને તેનું જ્ઞાન, તેનું શ્રદ્ધાન કરવું, તેનો અનુભવ કરવો અને ત્યાં જ રમવું ઠરવું તે મોક્ષનો માર્ગ છે. તેને છોડીને કોઈ દ્રવ્ય ક્રિયાને, દ્રવ્યલિંગને ભ્રમથી મોક્ષ માર્ગ માની અંગીકાર કરે છે તો તે તત્વજ્ઞાનથી રહિત વ્યવહાર મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે, તેને શુદ્ધ ચૈતન્યનો અનુભવ થતો નથી, તે સંસારમાં જ પરિભ્રમણ કરે છે. આગળ કહે છે છેલ્લા પેરેગ્રાફમાં કે મૂંડ જીવ અધ્યાત્મના વ્યવહારને જાણતો નથી. મૂંડ જીવ અધ્યાત્મના વ્યવહારને જાણતો નથી. આગમ અને અધ્યાત્મ, આગમનો વ્યવહાર અને અધ્યાત્મનો વ્યવહાર. આગમનો વ્યવહાર એ સુગમ છે, સહેલો છે, તેથી તેને જ વ્યવહાર માને છે. અંદર ત્રિકાળી શુદ્ધ અભેદ એક દ્રવ્ય છે તે નિશ્ચય અને તેના આશ્રયે જે નિર્મળ નિર્વિકાર શુદ્ધ રત્નત્રયની પરિણતિ પ્રગટ થાય તે વ્યવહાર છે. આ અધ્યાત્મનો વ્યવહાર. અધ્યાત્મના વ્યવહારમાં નિશ્ચય શું છે? પોતાનું દ્રવ્ય, ત્રિકાળી શુદ્ધ અભેદ એક દ્રવ્ય જે છે એ જ નિશ્ચય છે. પોતે ભગવાન આત્મા છે તે જ નિશ્ચય છે અને તેના આશ્રયે જે નિર્મળ પરિણામ થાય છે, નિર્વિકારી શુદ્ધ રત્નત્રયની પરિણતિ થાય છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ના પરિણામ થાય છે એ વ્યવહાર છે. આ અધ્યાત્મનો વ્યવહાર, આગમના વ્યવહારની વાત નથી. અહીંયા તો અધ્યાત્મના વ્યવહારની વાત કરી છે. ઘણી ઊંચી વાત છે. પ્રભુ શુદ્ધ પરિણતિ તે જ શુદ્ધ વ્યવહાર છે. ને આવા શુદ્ધ નિશ્ચય અને શુદ્ધ વ્યવહારને મૂંડ મિથ્યાદ્રષ્ટિ જાણતો નથી અને બાહ્ય ક્રિયાકાંડને જ વ્યવહાર માને છે અને તેમાં જ મગ્ન થઈ ભ્રમથી કલ્યાણ માની આચરણ કરે છે. પણ એ તો અજ્ઞાન અને મિથ્યા આચરણ સિવાય કાંઈ નથી. પરમાર્થ વચનિકામાં આ વાત પંડિત બનારસીદાસજીએ કરી છે. મોક્ષ માર્ગ પ્રકાશકનો સ્વાધ્યાય આપણે કર્યો છે, એમાં છેલ્લે પછી પરમાર્થ વચનિકા બનારસીદાસજીએ લખી છે, એમાં આ વાત આવે છે. અહીંયા આગળ 267માં પાના ઉપર કહે છે કે જેમ આકાશનું ક્ષેત્ર અમાપ અમાપ અનંત છે, એનું માપ ન હોય, એ અમાપ છે, અનંત છે, તેમ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય પ્રભુ અમાપ અમાપ અનંત ગુણ રત્નોથી ભરેલો રત્નાકર છે. તેનું માપ કેમ નીકળે? એટલે એનું માપ ન નીકળે. એવો ભગવાન આત્મા છે, એના ગુણોનું માપ ન નીકળે, એના સામર્થ્યનું માપ ન નીકળે, એની ભવ્યતાનું માપ ન નીકળે, એની નિર્મળતાનું માપ ન નીકળે, એની શાંતિનું માપ ન નીકળે, એના જ્ઞાનનું માપ ન નીકળે, એના સુખનું માપ ન નીકળે. એવો ભગવાન આત્મા અનંત ગુણ રત્નોથી ભરેલો રત્નાકર છે અને એનું માપ કેમ નીકળે? એનું માપ ન નીકળે. વ્યવહારનો રાગ છે એ તો ઉપર ઉપરની સ્થૂળ મર્યાદિત ચીજ છે. એનાથી સૂક્ષ્મ ચૈતન્ય મહાપ્રભુ જે અનંત ગુણનો પિંડ છે એનું માપ કેવી રીતે નીકળે? આ ઉપરના જે ભાવ છે, જે એક સમયના છે, જે ક્ષણિક છે, જે નાશવંત છે, એ શુભ કે અશુભ ભાવ છે, એ તો સ્થૂળ વસ્તુ છે, એ મર્યાદિત ચીજ છે, કે એના ગુણને કારણે પણ નથી, એ ઉપાધિજનિક છે, એ પરને લક્ષ્ય થતા ભાવ છે. પણ એનાથી જુદો, એનાથી અતિસૂક્ષ્મ એવો ચૈતન્ય મહાપ્રભુ ભગવાન આત્મા એ અંદરમાં બિરાજે છે અને એનું માપ ન નીકળે. એનું માપ એટલે એનું જ્ઞાન, એનું પૂર્ણ જ્ઞાન એની વાત કરે છે કે એનું માપ, એ જ્ઞાન તો અંતરદ્રષ્ટિથી પ્રાપ્ત સૂક્ષ્મ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનથી જ થાય છે. એનું માપ એને જણાય છે કે ક્યારે એને કેવી રીતે જણાય છે? તો કે એને અંતરદ્રષ્ટિ કરતા સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થતા એ જણાઈ જાય છે, એને પ્રતીતમાં આવે છે. અને એ પૂર્ણપણે કેવો છે એનું અનુમાન પણ ત્યારે થઈ જાય છે. અને પછી જ્યારે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે ત્યારે તે પોતે તે મય થઈ જાય છે અને પૂરેપૂરો પોતાને જણાય છે. એટલે આગળ કહે છે અહીંયા કે અને તેની પ્રાપ્તિ શુદ્ધ ચેતના પરિણતિ રૂપ મોક્ષ માર્ગથી જ થાય છે. આ જ રીત છે, મૂંડ જીવો તેને અવગણીને ક્રિયાકાંડમાં જ મગ્ન રહે છે, પણ તેથી તેમને કાંઈ પ્રાપ્ત થતું નથી, તેથી કાંઈ સાધ્ય થતું નથી, માત્ર સંસાર જ ફળે છે. આવી વાત છે. હવે કહે છે કે તે સમયસાર અર્થાત શુદ્ધ આત્મા કેવો છે? હવે એની વાત કરે છે કે નિત્ય પ્રકાશમાન છે, અર્થાંત કોઈ પ્રતિપક્ષી થઈને જેના ઉદયનો નાશ કરી શકતું નથી. ગુરુદેવ એનો વિસ્તાર કરતા કહે છે કે ભગવાન આત્મા ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર પ્રભુ નિત્ય પ્રકાશનો ધ્રુવ પિંડ છે. બહુ સ્પષ્ટ વ્યાખ્યા કરી દીધી. ભગવાન આત્મા ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર પ્રભુ નિત્ય પ્રકાશનો ધ્રુવ પિંડ છે. નિત્ય ઉદયરૂપ ધ્રુવનો કોણ નાશ કરે? જે નિત્ય છે અને ઉદયરૂપ છે, નિત્ય ઉદયરૂપ છે, એવા ધ્રુવનો કોણ નાશ કરે? સદાય વધઘટ વિનાનું એક રૂપ ધ્રુવ તત્વ પ્રભુ આત્મા નિગોદમાં ગયો ત્યારે પણ એવો ને એવો હતો. અહીંયા તો એ દર્શાવવું છે કે એ નિત્ય ઉદયરૂપ છે અને એવા નિત્ય ઉદયરૂપ ભગવાન આત્મા માં કાંઈ ફેરફાર થતો નથી. એ ગમે તે પર્યાયમાં હોય તો પણ એ એવો જ રહે છે. એટલે નિગોદની વાત લઈ લીધી. ચાર ગતિની વાત તો બરાબર છે, પણ અહીંયા તો નિગોદની વાત લીધી કે જ્યાં એને પોતાનું શરીર પણ નથી. પોતાનું એટલે કે જેને એ એક શરીર હોય, એક જીવને એક શરીર હોય એવું પણ નથી. એક શરીર છે એની અંદર એ અસંખ્ય જીવો છે. એટલે એ દશામાં હતો ત્યારે પણ એ ભગવાન આત્મા એ એવો જ હતો. નિત્ય પ્રકાશનો પિંડ ભગવાન આત્મા એ એવો જ હતો. એટલે નિત્ય ઉદયરૂપ ધ્રુવ છે એ અહીંયા તો સમજાવવું છે. એટલે ગુરુદેવે એ વાત કરી કે સદાય વધઘટ વિનાનું એક રૂપ ધ્રુવ તત્વ પ્રભુ આત્મા નિગોદમાં ગયો ત્યારે પણ એવો ને એવો હતો. એના દ્રવ્ય સ્વભાવમાં કાંઈ વધઘટ ન થઈ અને હમણાં પણ એવો ને એવો જ છે. આવો નિત્ય ધ્રુવ પ્રકાશનો પુંજ પ્રભુ આત્મા અંદર પ્રકાશમાન બિરાજે છે, પણ એને રાગની રમતમાં રોકાઈને નિજ તત્વને ભાળ્યું નહીં, જોયું નહીં. વળી કહે છે તે કેવો છે? તો કહે છે કે અખંડમ, એટલે અખંડ છે. અર્થાંત જેમાં અન્ય જ્ઞેય આદિના નિમિત્તે ખંડ થતા નથી. અને એકમ એટલે એક છે, અર્થાંત પર્યાયોથી અનેક અવસ્થારૂપ થવા છતાં જે એકરૂપપણાને છોડતો નથી. એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે જુઓ શું કહ્યું, ગમે તેટલા જ્ઞેયોને જાણે તો પણ જ્ઞાન ખંડ ખંડ થતું નથી. જો અખંડ જે વાત કરી છે તો અખંડપણું કઈ રીતે? એનું જ્ઞાન છે કે જ્ઞાન ગમે તેટલા જ્ઞેયોને જાણે તો પણ એ જ્ઞાન પણ ખંડ ખંડ થતું નથી. પોતે તો એક રૂપ છે એ તો વાત બરાબર છે, પણ અહીંયા એક બીજી વાત ગુરુદેવે સાથે સમજાવી કે ગમે તેટલા જ્ઞેયોને જાણે તો પણ જ્ઞાન ખંડ ખંડ થતું નથી. ભગવાન પૂર્ણ જ્ઞાન ઘન પ્રભુ અખંડ પદાર્થ છે, એક રૂપ છે. એટલે જ જ્ઞાન કહો કે આત્મા કહો એમ કહેવાય છે ને. આગળ કહે છે કે જાણવાની દેખવાની એમ અનંત ગુણની અનંતી પર્યાયો રૂપ પરિણમવા છતાં વિકાળ એક રૂપ જ્ઞાયક રૂપ જ રહે છે. બીજા રૂપે થતો નથી, એ જ્ઞાયક રૂપે જ રહે છે. આપણે એમ કહીએ કે પરનું લક્ષ્ય કરતા કે એવા ભાવે થયો, પણ એ ભગવાન આત્મા નહીં, એ તો પર્યાય છે. અને એ એક સમયની ક્ષણિક પર્યાય છે. અને એ વખતે જે ઉપાદાન છે તે અશુદ્ધ ઉપાદાન છે, એ તે સમયની તત્કાલીન યોગ્યતા છે અને એ એક સમયનું છે. પણ ભગવાન આત્મા તો ત્રિકાળ શુદ્ધ એવો ને એવો જ્ઞાયક જ રહે છે. એ કનિષ્ઠ ભાવે થાય, ખરાબમાં ખરાબ ભાવે થાય, આતંકવાદીને જેવા ભાવ આવે, બીજાઓને હણી નાખવાના, મારી નાખવાના, તો એવા ભાવે ભગવાન આત્મા થયો હોય તે વખતે પણ એ ત્રિકાળ શુદ્ધ જ છે, એ જ્ઞાયક જ છે. એ વખતે પણ એ ભગવાન આત્મા જ્ઞાન જ કરે છે, વાસ્તવમાં બીજું કાંઈ કરતો નથી. એવો જ્ઞાયક જ રહે છે, એક રૂપ જ્ઞાયક જ રહે છે. પેલું બધું તો પર્યાયમાં, પર્યાય તો એક સમયની છે. અને એ પર્યાય, એ મલિન પર્યાય, એ વિભાવ ભાવની પર્યાય, એ કનિષ્ઠમાં કનિષ્ઠ પરિણામ, એમાંનું કાંઈ પણ ભગવાન આત્માને સ્પર્શતું નથી, એમાં પ્રવેશ પામતું નથી. આવી અખંડ એક રૂપ નિજ નાયક વસ્તુના દ્રષ્ટિ અને અનુભવ થાય તેનું નામ સમ્યક દર્શન છે. ગુરુદેવના દરેક પ્રવચનમાં સમ્યક દર્શનની વ્યાખ્યા આવે છે. દરેક પ્રવચનની અંદર સમ્યક દર્શન તો એમણે કહ્યું જ છે. અને એ કઈ રીતે પ્રગટ થાય એ પણ દરેક વખતે કહ્યું છે. કોઈ પ્રવચન એવું નથી કે જેમાં એમ ગુરુદેવે કહ્યું ન હોય કે આ સમ્યક દર્શન છે. આગળ 268માં પાના ઉપર કહે છે બીજા પેરેગ્રાફમાં કે વળી કેવો છે તે સમયસાર? તો કહે છે કે અતુલ આલોકમ, અતુલ ઉપમા રહિત જેનો પ્રકાશ છે. કારણ કે જ્ઞાન પ્રકાશને સૂર્ય આદિકના પ્રકાશની ઉપમા આપી શકાતી નથી. સૂર્યનો પ્રકાશ તો જળ છે, સૂર્ય તો જળ પ્રકાશનો પુંજ છે, જ્યારે ભગવાન આત્મા તો ચૈતન્ય પ્રકાશનો પુંજ છે. તેથી સૂર્ય આદિકના પ્રકાશ સાથે તેની તુલના ન થઈ શકાય, એટલે એની ઉપમા ન આપી શકાય. તેવો અતુલ પ્રકાશપુંજ પ્રભુ ભગવાન આત્મા છે. વળી કેવો છે? તો કે છે કે સ્વભાવ પ્રભા પ્રાગભારમ, સ્વભાવ પ્રભાનો પુંજ છે, અર્થાંત ચૈતન્ય પ્રકાશના સમૂહ રૂપ છે. સ્વભાવ પ્રભાનો પુંજ છે એટલે ચૈતન્ય પ્રકાશના સમૂહ રૂપ છે, જેમાં રાગ આદિ વિભાવની ગંધ નથી, એવો સ્વભાવ પ્રભાનો પુંજ પ્રભુ આત્મા છે. સ્વભાવ એનો સ્વભાવ, પોતાનો ભાવ શું છે, જેવા ગુણ છે એવો ભાવ છે. એ ગુણમાં ક્યાંય વિભાવ થાય એવું છે નહીં, એટલે ગુરુદેવ કહે છે કે જેમાં રાગ આદિ વિભાવની ગંધ નથી. આપણે કોઈક વસ્તુને માટે એમાં એ નથી એમ દર્શાવવું હોય તો એમાં એને માટે આપણે એમ કહીએ છીએ ને કે એમાં તો એની ગંધ નથી, એ વાત અહીંયા કરી છે કે એ ભગવાન આત્માની અંદર શુભાશુભ ભાવ થાય એવું કાંઈ નથી. એટલે કહે છે કે એમાં રાગાદી વિભાવની ગંધ નથી, એટલે એવો એ સ્વભાવ પ્રભાનો પુંજ ભગવાન આત્મા છે. સ્વભાવ સ્વભાવ પ્રભાનો પુંજ, એ સ્વભાવ 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 બીજું કાંઈ નથી, એકમાત્ર પોતાનો ભાવ. અનંત ગુણના કારણે જે ભાવ છે એ અનંત પ્રકારના ભાવ છે, પણ એ એકરૂપ છે અને એ સ્વભાવ છે. એટલે એવા સ્વભાવ પ્રભાનો પુંજ પ્રભુ આત્મા છે. રાગ તો અંધકાર છે, જેને રાગનો રસ છે તેને ભગવાન આત્મા અનુભવમાં આવતો નથી. સ્વભાવ પોતાનો સ્વભાવ જ સહજ છે, અને એવા સહજ સ્વભાવની પ્રાપ્તિ પણ સરળ છે. પરનું લક્ષ છોડીને સ્વ તરફ વળતા એવા સ્વભાવનો અનુભવ એને પોતાને થાય એવો એનો સ્વભાવ છે, એવું એનું સામર્થ્ય છે. અનુભવમાં આવે એવો ભગવાન આત્મા પોતે છે, એ એનો સ્વભાવ છે. સમયસારની શરૂઆત કરતા પહેલા અમૃતચંદ્રાચાર્ય ભગવાને જ્યારે ટીકા લખવા બેઠા તો પહેલા કળશમાં આ વાત કરી દીધી, સૌથી પહેલા કળશમાં જ આ વાત કરી દીધી. નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાશે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતરચિરે. ત્યાં શુદ્ધ આત્માને નમસ્કાર કર્યા એટલે સર્વ સિદ્ધ ભગવાનને તો નમસ્કાર કર્યા, પણ એમાં સાથે એ પણ જણાવી દીધું કે જે અનુભવમાં આવે એવો છે, એ અનુભવમાં આવે એવો છે એનો સ્વભાવ, ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતરચિરે, બધાથી જુદો એ અનુભવમાં આવે એવો ભગવાન આત્મા છે. આ વાતને પકડે ને, એક કળફને પણ બરાબર સારી રીતે સમજે ને તો દ્રષ્ટિ બદલાઈ જાય એવું છે પ્રભુ. સમયસારની તો શું વાત કરવી, આટલા કળફ અને આટલી ગાથાઓમાં એ જ વાત આવી છે. જેને પકડવું હોય એ તો એક ગાથાને એક કળફને બરાબર ગુરુદેવ પાસેથી સાંભળે ને, અને જો એના ઉપર એ બરાબર વિચાર કરે, મનન કરે, મંથન કરે તો સમ્યક દર્શન થાય એવી વાત આમાં તો આવી ગઈ છે. એટલા માટે સમય સાર છે તે ભરતક્ષેત્રનો દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે, અને એની આ ટીકા જે અમૃતચંદ્રાચાર્ય ભગવાને કરી છે, જયસિંહાચાર્ય ભગવાને પણ ટીકા અદભુત કરી છે, બીજાઓએ પણ ઘણી ટીકાઓ લખી છે, પણ એમાં આ અમૃતચંદ્રાચાર્ય ભગવાનની જે ટીકા છે એ તો અદભુત ટીકા છે. એની સામે બીજાઓએ વર્તમાનમાં પણ જે ટીકા લખી છે, પણ એવું કરવાની જે ચેષ્ટા કરવાની એ જરૂર ન હતી એમ કરી, અને કદાચ જીવોને આવી ટીકાને બદલે પોતાની ટીકા એ વાંચે એવું એમણે ઈચ્છ્યું હોય તો એ બરાબર નથી. વર્તમાનના પંડિતે આવું જે લખાણ કર્યું છે અને એ સમયસાર અને એની અંદર એ બધું ભેગું કરીને લખ્યું છે, પણ એ મને એમ લાગે છે કે એ વાત બરાબર નથી કરી એમણે. આવા અદભુત તત્વો, આવી અદભુત ટીકા અને આવી બે બે ટીકાઓ અદભુત આપણી પાસે જ્યારે પડી છે ત્યારે પછી જીવોને એ તરફ દોરી જવાની જરૂર ન હતી. સવા કાળે જે થવાનું હતું તે થયું છે, અને બે વર્ષ પહેલા શિકાગો જવાનું થયું અને ત્યાં એક બહેન મળ્યા, અને જ્યારે સમયસારની વાત થઈ, નાની ઉંમરના બહેન હતા બિચારા, ખૂબ રસ લેતા હતા, અને ત્યારે મેં કહ્યું કે સમયસારમાં જો આ રીતે આપી છે તો અમને તો એવું ક્યાંય મળતું જ નથી. તેમણે એ સમયસાર લાવીને બતાવ્યું. મેં કીધું આ સમયસાર નહીં, આ નહીં, અહીંયા જે અમે સમયસારની જે વાત કરીએ છીએ એ સમયસારમાં તો અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા છે, અમૃતચંદ્રાચાર્ય ભગવાનના કળશ છે, પંડિત જયચંદજી ના ભાવાર્થ છે, અને આ જે સમયસારની ગાથાઓ છે એ મૂળ ગાથાઓ અર્ધમાગધીમાં છે, પ્રાકૃતમાં છે, એની એ ગાથાઓ સંસ્કૃત ટ્રાન્સલેશન એ અમૃતચંદ્રાચાર્ય ભગવાને કર્યું છે તે છે, અને સાથે આ ગુજરાતીમાં હિંમતભાઈ એ જે ગાથાઓ લખી છે એટલે કે એનું ટ્રાન્સલેશન કર્યું છે એ પણ છે, અથવા હિન્દી હોય તો હિન્દી જે પંડિતજીએ છાબડાજીએ ભાષાંતર કરેલું છે એ પણ છે. તો કહે છે કે આવું તો સમયસાર અમે જોયું નથી. આ એક સમયસાર કે જેની અંદર આટલું બધું છે અને છતાંય આપણે સાથે વળી રાખીએ છીએ કે જયસેન આચાર્ય ભગવાનની ટીકાને પણ આપણે સાથે રાખીએ છીએ. અને એકલું આ શાસ્ત્ર જે આ કળશ અમૃત તરીકે ઓળખાય છે એવી આ બધી કળશનું એક શાસ્ત્ર કળશ અમૃત અને એની ઉપર જે એના ભાવાર્થ લખાયા છે એને પણ આપણે સાથે રાખી અને આ આખો સ્વાધ્યાય કર્યો છે. આટલી બધી વાત હોય ત્યારે આપણને એમ થાય કે આ આવા સમયસાર વિના કઈ રીતે ચાલે, અને સમયસારનો છતાં અભ્યાસ કરીએ છીએ તો આશ્ચર્ય થાય છે. ત્યાં જે સમયસાર હતું એ જુદા પ્રકારે જોવા મળ્યું. કુંકુંદાચાર્ય ભગવાનની ગાથાઓ તો એ જ હતી, પણ અમૃતચંદ્રાચાર્યના જે કળશ અને ટીકા અને જે રીતે હોવું જોઈએ એમાંનું કાંઈ નહોતું. એની અંદર ટૂંકાવીને કેટલીક કેટલીક વાતો લખવામાં આવી હતી અને એ લખનારે પોતાના અભિપ્રાયો વગેરે લખ્યા હતા. ત્યારે ખૂબ અફસોસ થયો. હમણાં એક પુસ્તક એવું પણ હાથમાં આવ્યું હતું કે જેમાં માત્ર કુંકુંદાચાર્ય ભગવાનની ગાથાઓ જ, બીજું કાંઈ જ નહીં, અને એના ખૂબ જ શોર્ટમાં અર્થ, કળશ ટીકા કંઈ નહીં અને માત્ર કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા અને એનો સામાન્ય એકદમ ટૂંકો અર્થ. અને એ કેટલાય દિગંબર મૂળ દિગંબર સંપ્રદાયના લોકો એનો અભ્યાસ કરે છે એટલે એમને આવું મહાત્મ્ય પણ ક્યાંથી આવે કે સમયસાર આવો અદભુત ગ્રંથ છે. એનો વિસ્તાર આપણે લઈએ, સમજીએ, ટીકા વગેરેનો અભ્યાસ કરીએ ત્યારે ખ્યાલ આવે ને કે આમાં શું ભર્યું પડ્યું છે. અને આપણે તો એનાથી આગળ વધીને ગુરુદેવે જે સમજાવ્યું છે એવા પ્રવચન રત્નાકરને લીધા છે એટલે તો ખૂબ ખૂબ મહિમા આવે છે. અને એટલે જ સમજાય છે કે આ એક ગાથાની અંદર કેવું ભર્યું પડ્યું છે. એક ગાથા, એક કળશ, એને પણ જો બરાબર વ્યવસ્થિત સમજીએ તો એ તરફની રૂચિ થયા વિના રહે જ નહીં, સ્વરૂપ તરફની રૂચિ અવશ્ય થાય. આવી વાત છે. અહીંયા કહે છે કે વળી કેવો છે, તો કહે છે કે અમલમ, અમલ છે અર્થાંત રાગ આદિ વિકાર રૂપી મળથી રહિત. રાગ આદિ વિકાર રૂપી મળથી રહિત છે. પુણ્ય પાપના ભાવથી અંદર ભગવાન આત્મા ભિન્ન છે. આવો રાગ રહિત શુદ્ધ ચૈતન્યમય આત્મા જેની દ્રષ્ટિમાં ન આવે તેને ધર્મ ન થાય. આવો રાગ રહિત શુદ્ધ ચૈતન્યમય આત્મા જેની દ્રષ્ટિમાં ન આવે તેને ધર્મ ન થાય. બહુ મોટી વાત કરી દીધી. કોઈને એમ થાય કે અમે આટલું આટલું કરીએ, આટલા વ્રત તપ કરીએ, દીક્ષા લઈએ, આ બધું કરીએ અને તમે આવી વાત કરો છો? વાત એમ જ છે. કેમ કે એ વ્રત તપ ભક્તિ વિનય અરે દીક્ષા લીધી તો પણ ત્યાં ધ્યેય શું છે, ધ્યેય શું છે, લક્ષ શું છે એનું તો ભાન નથી. પોતાના સ્વરૂપનું ભાન થયા વિના લક્ષ નક્કી થતું જ નથી. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે અને એવા પોતાના શુદ્ધ સ્વરૂપને પર્યાયમાં પ્રગટ કરવું છે એવું લક્ષ નિશ્ચિત છે. અને પછી જે પુરુષાર્થ કરે છે તે સાચો પુરુષાર્થ છે, એ ધર્મમય પુરુષાર્થ થાય. પણ પોતે કોણ છે એનું ભાન નથી, પોતે શુદ્ધ ચૈતન્યમય આત્મા છે એવું દ્રષ્ટિમાં આવ્યું નથી તો પછી ધર્મ કઈ રીતે થાય? એટલે ગુરુદેવે આ વાત કરી છે કે આવો રાગ રહિત શુદ્ધ ચૈતન્યમય આત્મા જેની દ્રષ્ટિમાં ન આવે તેને ધર્મ ન થાય. રાગ અને વ્યવહારના પ્રેમીઓ અંદર રાગ રહિત શુદ્ધ આત્મા છે તેને પામતા નથી. અહીંયા મૂળ ગાથામાં એ વાત કરીને કે જેને જેને વ્યવહાર મોક્ષ માર્ગની જ રૂચિ છે એને જ એ ધર્મ માને છે, એને જ સાચો મોક્ષનો માર્ગ માને છે, એ પોતાના સમયસારને અનુભવતો નથી, પ્રાપ્ત કરતો નથી. પોતાના શુદ્ધ આત્માને એ અનુભવતો નથી, એ પ્રાપ્ત કરતો નથી, એમ મૂળ કળશની અંદર વાત આવી છે ને. એટલે એ વાત અહીંયા ગુરુદેવે ફરીથી કરી છે કે રાગ અને વ્યવહારના પ્રેમીઓ અંદર રાગ રહિત શુદ્ધ આત્મા છે તેને પામતા નથી. આ રીતે જેઓ દ્રવ્યલિંગમાં મમત્વ કરે છે તેમને નિશ્ચય કારણ સમયસારનો અનુભવ નથી. નિશ્ચય કારણ સમયસારનો અનુભવ નથી તો પછી તેમને કાર્ય સમયસારની પ્રાપ્તિ ક્યાંથી થાય? એટલે ન થાય. કારણ સમયસાર એટલે કારણ આત્મા. કારણ આત્મા એટલે કે જેને કારણે આ પોતાનું નિર્મળ શુદ્ધ સ્વરૂપ પર્યાયમાં પ્રગટ થાય છે એવો એ ભગવાન આત્મા એ કારણ સમયસાર છે. પોતાનું એવું સ્વરૂપ જ છે કે એના પરિણામ નિર્મળ થાય જ, અને એ નિર્મળ પરિણામ અનંત કાળ સુધી થાય પછી એમાં કાંઈ ફેરફાર થઈ શકે નહીં. સિદ્ધ ભગવાનને હવે કાંઈ ફેરફાર થવાનો નથી. હવે કોઈ સિદ્ધ ભગવાનની દશાને સંસારી દશામાં પલટાવી શકે નહીં. કોઈ ફોર્સ, કોઈ બળ, કોઈ તાકાત, કોઈ વસ્તુ, કોઈ આકર્ષણ સિદ્ધ ભગવાનને સંસારી બનાવી શકે નહીં. કેમ કે એ વસ્તુનું સ્વરૂપ છે. શુદ્ધ સ્વરૂપ એવું છે જેને આપણે કારણ પરમાત્મા કહીએ કે કારણ સમયસાર કહીએ, કે એ એવા નિર્મળ પરિણામનું કારણ છે. એને કારણે નિર્મળ પરિણામ જ થાય, બીજું કાંઈ થાય નહીં. એટલે જ એને કારણ પરમાત્મા કહેવો છે. પણ એવા કારણ પરમાત્માનો એક વખત અનુભવ કરવો, પછી વારંવાર એવો અનુભવરૂપ અભ્યાસ કરવો. અનુભવરૂપ અભ્યાસ કરવો એટલે નિર્વિકલ્પ ધ્યાનમાં ફરી ફરીને એને ધ્યાવવો, અને એમ થતાં જે કાર્ય થાય છે એટલે પોતાના નિર્મળ પરિણામ થાય છે એ મોક્ષ માર્ગ છે. અને એમ થતાં 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 વારંવાર અભ્યાસ કરતા અને ઉગ્રતાપૂર્વક એવો અભ્યાસ કરતા, એમાં એકાગ્રતા કરતા, લીનતા કરતા, અને પછી જેમાં સ્થિર થઈ જતા પોતે તે રૂપે પરિણમી જાય છે. પછી બહાર આવતા જ નથી. પછી એ બહાર જ નથી આવતા. પોતાના સ્વરૂપને વિશે અનંત કાળ સુધી અનંત સુખ, અનંત શાંતિમાં એ બિરાજી જાય છે. એટલે એવું કાર્ય, એ કાર્ય ક્યાંથી થાય? ત્યારે હજી એવા કારણ પરમાત્મા, કારણ સમયસારનો અનુભવ જ નથી થયો તો પછી એની લીનતા પણ ક્યાંથી થાય? અને લીનતા નથી થતી તો પછી સ્થિરતા ક્યાંથી થાય? તો પછી એવું કાર્ય સમયસારની પ્રાપ્તિ ક્યાંથી થાય? પોતાના પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ ક્યાંથી થાય? એટલે કે ન જ થાય. બહુ સરસ રીતે બધી વાત સમજાવી દીધી. હવે આ જે વાત કરી છે કળશમાં, એ વાત કુંકુંદાચાર્ય ભગવાન ગાથામાં કહેવાના છે, ગાથા 413માં. તો એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. કળશ 241 અહીંયા પૂરો થાય છે. હવે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત